કથા વાળા મુનિરાજ ને મધ્ય મંત્ર આત્મા કહેવામાં આવે છે, અને સમ્યક દ્રષ્ટિ છે તેને જગન્ય અંતરાત્મા કહેવામાં આવે છે. અને ત્રણેય કેવા છે? મોક્ષ માર્ગી અંતરાત્મા ત્રણેય પ્રકારના, જગન્ય હો, મધ્યમ હો કે ઉત્કૃષ્ટ, ત્રણેય પ્રકારના અંતરાત્મા મોક્ષ માર્ગી છે. એ વાત કર્યા પછી આપણને પરમાત્માની વ્યાખ્યામાં સકલ પરમાત્માની વ્યાખ્યા કરી કે જે ત્રણ કાળ ત્રણ લોકને જાણવા વાળા એવા અર્હંત પરમાત્મા 13મા ગુણસ્થાને બિરાજમાન 14મા ગુણસ્થાને બિરાજમાન તેને પરમાત્મા સકલ પરમાત્મા કહેવામાં આવે. તેનો ભાવાર્થ હવે આમાં ચાલે છે, એમાં ભાવાર્થમાં બીજો પેરેગ્રાફ. સમ્યક દર્શન વિના કદી ધર્મની શરૂઆત થતી નથી. ત્રીજી ડાળ પાંચમી ગાથાનો ભાવાર્થ બીજો પેરેગ્રાફ. સાચી શ્રદ્ધા સમ્યક દર્શન, દર્શન એટલે અવલોકન ને, અહીંયા સમ્યક દર્શન એટલે શ્રદ્ધા, પ્રતીતિ, ઓળખાણ, રૂચિ. તો આત્માની સાચી શ્રદ્ધા વિના ક્યારેય પણ ધર્મની કેતા મોક્ષ માર્ગની શરૂઆત થતી નથી, એટલે કે એને સંવર જ થતો નથી. સંવર કહો, ધર્મની શરૂઆત કહો કે મોક્ષ માર્ગની શરૂઆત, જેને નિશ્ચય સમ્યક દર્શન નથી તે જીવ બહિરાત્મા છે, અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે. બહિર આત્માથી તે બહાર પરપરદ્રવ્યમાં મમતા કારવા વાળો તે બહિરાત્મા છે. પછી ત્રીજું કહે છે, પરમાત્મા બે પ્રકારે છે, સકલ અને નિકલ, શરીર સહિત અને શરીર રહિત, એવા પરમાત્માના બે પ્રકાર છે. શ્રી અર્યંત પરમાત્મા સકલ એટલે શરીર સહિત પરમાત્મા છે, અને સિદ્ધ પરમાત્મા કે નિકલ એટલે કે અશરીરી પરમાત્મા છે. 13મા 14મા ગુણસ્થાને બિરાજમાન અર્યંત પરમાત્મા, 13મા ગુણસ્થાને બિરાજમાન અર્યંત ને શું કહેવાય છે? ગુણસ્થાન નું નામ શું છે? 13મા નું નામ સંયોગી કેવળી. શું નામ છે? સંયોગી કે સહયોગી? સંયોગ કે સહયોગ, બેમાં શું ફરક છે? તો સહયોગી, સંયોગી નહી, સંયોગ નહી, સહયોગી. યોગ સહિત 13મા ગુણસ્થાન નું નામ શું છે? સંયોગ કેવળી. અને 14મા ગુણસ્થાન નું નામ અયોગ કેવળી. અને 15મા ગુણસ્થાન નું નામ, નામ જ નથી 15મા ગુણસ્થાન કે 15મું ગુણસ્થાન જ હોતું નથી. 14મું ગુણસ્થાન પછી તો શું થાય છે? સિદ્ધ દશા, સંસારનો અભાવ થાય છે. તો અર્યંત પરમાત્મા છે સહયોગી કેવળી કે અયોગી કેવળી, તેને સંયોગી તો ખોટો શબ્દ જ ખોટો છે. એ જે સંયોગને માટે હોય છે સંયોગ, આ સંયોગી નહીં અને સંયોગી પણ નહીં. સંયોગ તો બહારમાં જે પદાર્થ નો કર્મ છે તેને માટે સંયોગ વપરાય, આ તો સયોગી, યોગ સહિત. તો 13મા ગુણસ્થાન કે 14મા ગુણસ્થાનના પરમાત્મા તે સકલ પરમાત્મા શરીર સહિત છે, અને સિદ્ધ પરમાત્મા જેને બધું હવે સિદ્ધ થઈ ગયું, પ્રાપ્ત થઈ શક્યું, હવે જેને કરવાનું કાંઈ રહેતું નથી, કૃત્ય કૃત્ય થઈ ગયા, હવે આનાથી વધારે શુદ્ધતા થાય કે નહીં? સિદ્ધ દશાથી પણ વધારે, કે ભાઈ હવે પર્યાય અપેક્ષાએ પૂર્ણતા આવી ગઈ. અને દ્રવ્યની પૂર્ણતા ક્યારે આવે? કે દ્રવ્ય તો પૂર્ણ જ છે, એને વળી પૂર્ણતાની શું જરૂર છે? પર્યાયની પૂર્ણતા ક્યારે થાય છે? કે સિદ્ધ દશા થતા પર્યાયની પૂર્ણતા. અને દ્રવ્યમાં તો દ્રવ્ય તો અનાદિ અનંત પૂર્ણ સ્વરૂપે રહેલું જ છે, એને કોઈ પૂર્ણતા માટે કાંઈ સમય જોવે, પુરુષાર્થ જોવે? દ્રવ્યની શુદ્ધતા માટે કેટલો પુરુષાર્થ કરવો પડે? અને પર્યાયની શુદ્ધતા માટે કેટલો પુરુષાર્થ કરવો પડે? તો એ પર્યાયની માટે પુરુષાર્થ કરતા સિદ્ધ દશા થાય તો તે પૂર્ણપદ થઈ જાય. તેઓ બંને સર્વજ્ઞ હોવાથી, તેઓ બંને એટલે અર્યંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા, લોક અને અલોક સહિત સર્વ પદાર્થોનું, પછી કાળ કે ત્રિકાળવર્તી સંપૂર્ણ સ્વરૂપ એક સમયમાં યુગપદ એટલે કે એક સાથે જાણનારા દેખનારા સર્વના જ્ઞાતા દ્રષ્ટા છે. આ પરમાત્માની વ્યાખ્યા. પરમાત્મા કોને કહેવાય? ભગવાન, ઈશ્વર કોને કહેવાય છે? કે જે सर्वज्ञ होवाथी लोक अने अलोक सहित सर्व पदार्थ नु संख्या आपी पछी काल त्रिकाल वर्ती के पहला समय भूतकाळ जाने पछी वर्तमान जाने पछी भविष्य जाने तो एटलू जल्दी केम जाणी सकता हशे बुद्ध भगवान वार तो लागे के ने हजी त्रण काळ बोलता है केटलो टाइम जाय छे तो त्रणेय काळ नु त्रण काळ ने जाणवा माटे त्रण काळ जो जोता होय तो अपूर्ण ज्ञान छे त्रण काळ ने जाणवा माटे त्रण काळ त्रण समय जोता होय तो ज्ञान केवुं थयुं छे अपूर्ण छे ज्ञान नी ताकत तो एवी छे के एक समय मां ओछा मोछा समय मां पूरेपूरुं जाणे समय ओछा मोछो टाइम पण जाणे पूरुं ते भगवान केवा छे त्रिकाळवर्ती संपूर्ण स्वरूप एक समय मां युगपद एक समय होय तो पछी युगपद ज होय एक समय मां तो भागला पड़ी सके नहीं एकी साथे युगपद एकी साथे जाणनारा ने देखनारा सर्वना ज्ञाता दृष्टा छे आ भगवान कोने कहे कोई ना करनारा नथी पण केवा छे सर्वना जाणनारा छे अज्ञानी शुं माने छे जगत ना करनारा छे बधाने कोईने सुख आपे कोईने दुख आपे एवा करता पणे जगत केवुं माने छे ईश्वर ने करता पणे अने जैन धर्म शुं कहे छे ईश्वर केवा छे ज्ञाता पणे करता पणे नथी जगत सर्वना जाणनारा देखनारा छे कोईना करनारा એ ઉપરથી નક્કી થાય છે કે જેમ સર્વજ્ઞનું જ્ઞાન વ્યવસ્થિત છે આ શું સિદ્ધ કર્યું કેવળ જ્ઞાન સર્વજ્ઞપણું કોને કહેવાય કે એક સમયમાં બધું જ જાણે એનો અર્થ શું થયો કે જગતનો ક્રમ વ્યવસ્થિત થઈ રહ્યો છે એમાં કોઈ આડું અવળું આગળ પાછળ પણ કોઈ કહી શકે આગળ પાછળનો અર્થ શું કોઈ કહેતા હોય આડું અવળું આગળ પાછળ તેનો અર્થ શું તેનો અર્થ શું પેલા આ પર્યાય થવાની હતી હવે નથી થતી અક્રમ અક્રમ એટલો અર્થ શું કે પેલા આ પર્યાય થવાની હતી હવે નથી થતી તો આમ થવાની હતી એમ કોને જાણ્યું નક્કી કોને કર્યું હતું જો સર્વજ્ઞએ જોયું હોય અને એવી પર્યાય નથી થતી તો શું થશે સર્વજ્ઞનું જ્ઞાન ખોટું પડશે આડા અવળાનો અર્થ જ કોઈ નથી નીકળતો આડું અવળું એટલે શું થાય કે ભાઈ શું છે અત્યારના મેં તો ઈચ્છા કરી હતી કે મારે મંદિર જવું પછી હું નથી જતો તાડો વાળું કર્યું કે નહીં કેમ પેલા તો મંદિર જવાનો હતો અને હવે નથી જતો મેં નક્કી કર્યું તું ને કાર્ય થવામાં તો નક્કી નતું ને શું આપણે માનીએ છીએ મેં નક્કી કર્યું એટલે જાણે થવાનું હતું તે નક્કી કર્યું તું પણ કાર્ય તો થવાનું જ નહોતું તો જગતમાં ઈશ્વરના જ્ઞાનમાં સર્વજ્ઞના જ્ઞાનમાં એ કાર્ય થવાનું જ નહોતું ભગવાનના જ્ઞાનમાં શું આવ્યું હતું કે આ જીવને આવી ઈચ્છા થશે અને પછી જશે ને બે વાત આવી હતી આપણા જ્ઞાનમાં શું છે ખાલી આપણા ખ્યાલમાં જવું જ છે પણ જગતમાં શું કાર્ય થવાનું છે તો આપણને ખ્યાલ નહોતો એટલે આપણને એમ શું લાગે છે આડું અવળું થઈ શકે હું ધારું તેમ કહી શકું છું એવું કોઈ થતું જ નથી ભગવાનના જ્ઞાનમાં એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક આવી ગયા છે યુગપદ એક સાથે એનો અર્થ થયો એનો અર્થ કરે છે એ ઉપરથી નક્કી થાય છે કે જેમ સર્વજ્ઞનું જ્ઞાન વ્યવસ્થિત છે એમને જે ભવિષ્ય જોયું તે જ પ્રમાણે થાય છે એમાં કાંઈ ફેરફાર થતો નથી તેમ તેના જ્ઞાનના જ્ઞેયો સર્વદ્રવ્યો છે દ્રવ્યોની ત્રણ કાળની ક્રમબદ્ધ પર્યાયો નિશ્ચિત એટલે વ્યવસ્થિત છે જે સર્વજ્ઞને માને તે ક્રમબદ્ધ માયના વિના રહે નહીં અને ક્રમબદ્ધને માને તે સર્વજ્ઞને માયના વિના રહે નહીં અને સર્વજ્ઞને માને એ પોતાના સર્વજ્ઞ સ્વભાવી આત્માને માયના વગરના રહે ક્રમબદ્ધનું ફળ શું છે સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ એના ક્રમમાં જ પુરુષાર્થ હોય છે અને પુરુષાર્થની પાછળ સાથે જ ક્રમબદ્ધ હોય છે પુરુષાર્થ એના ક્રમમાં જ આવે છે અને ક્રમબદ્ધમાં જ સાચે પુરુષાર્થ હોય છે ક્રમબદ્ધ અને પુરુષાર્થ કોઈ જુદી વસ્તુ નથી જે જે પુરુષાર્થ કરે છે એના ક્રમમાં જ વિતરાગતા છે જે પુરુષાર્થ કરે છે એના ક્રમમાં શું છે અને જે ક્રમબદ્ધને સ્વીકારે છે એના ક્રમમાં પુરુષાર્થ છે બે એક સાથે ચાલે ક્રમબદ્ધને સ્વીકારે અને એના ક્રમમાં પછી કરતા બુદ્ધિ હોય આકૃતા હોય પ્રમાદ હોય એવું બની શકતું નથી અને પુરુષાર્થ કરે અને હજી જો કરતા બુદ્ધિ રહી જાય તો તેણે પુરુષાર્થ જ કર્યો નથી પુરુષાર્થનું ફળ શું છે કરતા બુદ્ધિ છોડવી, ટાળવી. કરતા બુદ્ધિ છોડવાનો અર્થ શું થયો? અકર્તા થવું. અકર્તા થવું એટલે જ્ઞાતા થવું. તો અહીંયા એ વાત કે જે સર્વજ્ઞના જ્ઞાનને સ્વીકારે છે કે એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જે જ્ઞાન જાણે તેનું નામ સર્વજ્ઞ છે, તેનો અર્થ શું થયો? કે છે દ્રવ્યની પર્યાય. કારણ કે ભગવાનના જ્ઞાનમાં શું જણાય છે? જ્ઞેય. જ્ઞેય કેટલા છે જગતમાં? જગતમાં જ્ઞેય કેટલા છે? અનંતા. છે દ્રવ્યો. છે દ્રવ્ય જ્ઞેય છે, છે દ્રવ્યના ગુણો જ્ઞેય છે અને એની પર્યાયો. તે બધી પર્યાયો પણ ક્રમબદ્ધ છે, નિશ્ચિત છે, તેમ વ્યવસ્થિત છે, એમ નક્કી થાય છે. કોઈ પર્યાય આડી અવળી થતી નથી. કોઈ પર્યાય આડી અવળી તો કોઈ ક્રમ કેવી રીતે હોય? આડી અવળું કરવું હોય તો શું થાય? બે ક્રમ તોડવો પડે. એક તો જ્યાંથી કાઢવી હોય અને જ્યાં નાખવી હોય. બે રીતે પર્યાયના પ્રવાહને તોડશું. પર્યાયનો પ્રવાહ એમ તૂટતો નથી. અખંડ ધારાએ પર્યાયનો પ્રવાહ ચાલ્યા છે. આડા અવળાનો આગળ પાછળનો અર્થ જ નથી. એ તો આપણી કલ્પના માની હોય છે. પણ જગતમાં કેટલી વસ્તુનો ક્રમ ચાલે છે એ કોઈ દી બદલે છે? સોમથી કયો વાર આવે, પછી મંગળ, પછી કેવો સહજ છે એનો ક્રમ. પણ દિવસ પછી રાત ક્રમ સહજ છે કે નહીં? સવાર પછી સાંજ રાત બધો ક્રમ જગતમાં પણ સહેજે પ્રકારે હોય છે. આપણે આપણી કલ્પનામાં અજ્ઞાનતા કરીએ છીએ એટલે આપણને એમ લાગે આડું આડું અવળું જગતમાં થાય છે. એક્સિડન્ટ તો થાય કે નહીં? એક્સિડન્ટ તો થતો હશે કે નહીં? એ કોના માટે છે? કે આપણા અલ્પ જ્ઞાનને માટે, કે આપણે ધાર્યું નથી હોતું. આપણા અજ્ઞાનમાં પૂરું ખબર નહીં હોવાથી આપણને એમ થાય છે કે ન બનવા જેવું બન્યું, એક્સિડન્ટ બન્યું, અચાનક બન્યું. તો એ બનવાનું હતું ક્યારે નક્કી થયું છે? એવું બનવાનું હતું ક્યારે નક્કી થયું છે? 50 વર્ષ 100 વર્ષ પહેલા. આપણું આયુષ્ય કેટલા વખત પહેલા નક્કી થાય? આપણું આયુષ્ય ક્યારે નક્કી થાય છે? ત્યારે નક્કી થાય છે ને? અનંત કાળ પહેલા નક્કી થયેલું છે આપણું આયુષ્ય કેવું છે, ક્યાં કેમ થવાનું છે, એ બધું કેટલા વખત પહેલા નક્કી થયેલું છે? અનંત કાળ થી નક્કી. આપણને ખબર નથી એટલે આપણા માટે શું લાગે છે? આશ્ચર્ય લાગે, અચાનક લાગે છે, ન બનવા જેવું બધું બને એવું આપણા અજ્ઞાનતામાં એવું માનીએ છીએ. જગત પૂરેપૂરું વ્યવસ્થિત રીતે પરણમી ગયું છે. જે એને વ્યવસ્થિત રીતે સ્વીકારે છે તેનો આત્માની પરણતી પણ વ્યવસ્થિત થાય છે, નહીં તો ચાર ગતિમાં રખડવું પડે છે. જગત વ્યવસ્થિત નથી કરવું, આપણે આપણે એનો સ્વીકાર વ્યવસ્થિતપણે કરવો છે. આપણે શું કરવા જઈએ છીએ? જગતને વ્યવસ્થિત કરવા જઈએ. જે વ્યવસ્થિત છે એને જ વ્યવસ્થિત કરવા જઈએ છીએ. પણ આપણે આપણે સ્વીકાર કરતા આપણી પરણતી પણ સ્વભાવમાં સહજપણે વળે છે, તે આપણી સહજ દશા છે. કોઈ પર્યાય આડી અવળી થતી નથી એમ સમ્યક દ્રષ્ટિ જીવ માને છે. આવું જે ક્રમબદ્ધને માનનારો જીવ કોણ હોય? સ્વચ્છંદી હોય કે સમ્યક દ્રષ્ટિ હોય? ક્રમબદ્ધનો સ્વીકાર કરવા વાળો સ્વચ્છંદી હોય શકે નહીં, પણ શું હોય શકે? સમ્યક દ્રષ્ટિ. તથા એવી માન્યતા, નિર્ણય જેને ન હોય તેને સ્વપર પદાર્થનો નિશ્ચય નહીં હોવાથી શુભાશુભ વિકાર અને પરદ્રવ્ય સાથે કર્તા બુદ્ધિ એકતા બુદ્ધિ હોય જ છે. તેથી જીવ તે જીવ બહિરાત્મા જ હોય છે. આવી જગતની વ્યવસ્થા જેને સ્વીકાર નથી તેવો અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ કેવો છે? કે સ્વ પરનો એનો વિવેક ભેદજ્ઞાન એને નહીં હોવાથી શુભાશુભ રાગાદી ભાવ અને પરદ્રવ્ય સાથે શું કરે છે? કર્તા બુદ્ધિ માને છે, એકતા બુદ્ધિ માને છે, તેથી તે અજ્ઞાની બહિરાત્મા જ હોય છે. આ રીતે આમાં કે સર્વજ્ઞના સ્વીકાર જ્યાં આપણે કરવા જાય, સમયસારમાં સ્તુતિ આવે છે ને, કેવળીની તીર્થંકર પરમાત્માની સ્તુતિ સમયસારમાં આવે છે ને. કેટલા ગાથામાં આવે? સમયસારમાં સ્તુતિ આવે છે. આત્માની જ વાત કરી છે એવું નથી, ભગવાનની તીર્થંકરની સ્તુતિ આવે છે. 31માં આવે છે ને, તીર્થંકર પરમાત્માની સાચી સ્તુતિનું સ્વરૂપ હવે કહેવામાં આવે છે. એમાં શું લખ્યું છે? કે કેવળી ને જો તારે સ્તુતિ કરવી છે તો કેવળી કોણ છે પેલા ઓળખ. કેવળી જેને કેવળ જ્ઞાન થયું તે કેવળી છે. અરિયંત કહો કે કેવળી કહો. કેવળી કોને કહેવાય? કેવળ જ્ઞાન જેને થયું હોય તે કેવળી. તો કેવળ જ્ઞાન ક્યાંથી થયું? કે કેવળ જ્ઞાન સ્વભાવી હું છું એનો આશ્રય કરતા પર્યાયમાં કેવળ જ્ઞાન થયું. તો કેવળ જ્ઞાન સ્વભાવી આત્માની સ્તુતિ કરવી તેને સાચી કેવળીની સ્તુતિ કહેવામાં આવે. કેવળીની સ્તુતિ કરનાર સમ્યક દ્રષ્ટિ જ હોઈ શકે છે, મિથ્યા દ્રષ્ટિ હોઈ શકતો નથી. સાચા તીર્થંકરને, સાચા પરમાત્માને ઓળખનાર કોણ હોઈ શકે? સમ્યક દ્રષ્ટિ જ હોઈ શકે, અજ્ઞાની તે સ્વીકારી શકતો નથી. હવે છઠ્ઠી ગાથા, નિકલ પરમાત્માનું લક્ષણ અને પરમાત્માના ધ્યાનનો ઉપદેશ. અહીંયા શું શીખડાવે છે? પરમાત્મા કેવા હોય, જીવની આત્માની આપણને સાત તત્વમાં પહેલા ઓળખાણ કરાવે છે કે સાત તત્વની શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિને હોય છે તેમાં સૌથી પહેલા જીવ કેવો છે. તો જીવ કહો કે આત્મા કહો, ત્રણ પર્યાય અપેક્ષાએ ત્રણ પ્રકાર, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. એમાં બહિરાત્માની વ્યાખ્યા કરી, શરીરને આત્માને એક માને. અંતરાત્મા શરીર અને આત્માનું જેને ભેદજ્ઞાન થયું તેના ત્રણ પ્રકાર કહે. અને હવે પરમાત્માના બે પ્રકાર કયા? તેમાં સકલ પરમાત્માની વ્યાખ્યા કરી ને હવે નિકલ પરમાત્માની વ્યાખ્યા કરે છે. ભગવાન પરમાત્મા કેવા હોય? જેને ભૂખ લાગે, તરસ લાગે, દૂધ પીવું પડે ને, કેમ ન પીવું પડે? બીજા કોઈ પાય ને ઘણું પી જાય ને બધું પીવું તો પડે કે નહીં? ભગવાન ને ભૂખ તરસ આટલા વખત ના ભીખા રાખ્યા હતા તો શું થાય, પીવું પડે કે ના પડે? અરે ભગવાન તો સર્વજ્ઞ વિતરાગ છે. ભૂખ તરસ નો જેને રાગ દેખાડે છે કે જેને પૂર્ણ વિતરાગતા થઈ જ નથી. પાવું બને છે, દેખાય છે, બીબીસી દેખાડે તો સાચું માનવું પડે ને બધું, બીજા તો દેખાડે તો ન માનીએ. જીવોને આશ્ચર્ય લાગે છે આવું, કોઈ ને કોઈ આવું જોવે, ચમત્કાર જોવે તો શું લાગે છે? આશ્ચર્ય જાણે એમાં કઈક. અરે ભાઈ, એક પૂતગલ નો ખેલ થાય છે, કદાચ ચલો કોઈ કર્યું હોય પીધું, તેનાથી ફરક શું પડે છે? આખી દુનિયામાં નહીં, આખા વિશ્વ દુનિયા આપણે કેટલી જોઈએ છે? ફાઈવ કોન્ટિનેન્ટલ્સ એટલી જ દુનિયા છે? ફાઈવ કોન્ટિનેન્ટલ્સ જેટલી જ દુનિયા છે કે દુનિયા એનાથી? અને કદાચ એવું કોઈ વ્યંતર જાતિના દેવો કે એવું કરતા હોય તો એમાંથી કઈ આશ્ચર્ય પામવા જેવું? આ તો બહુ સામાન્ય વાત છે. ચોથા આરામાં ને એમાં તો આવું ઠેર ઠેર બધું બનતું, એનાથી કોઈ નવાઈ પામવા જેવું, ચમત્કાર કરવા જેવું એવું નથી. ખરેખર તો એવું દુનિયામાં બને છે, લોકોને તે ખાલી જોતું હોય એવું, અને તરત જ ચમત્કાર જોવે ને નમસ્કાર કરવા માંડે છે. અરે વિતરાગી પરમાત્માના પૂન એવા હોય છે, આ તો કાંઈ નથી. સમોસણની રચનાની એક એવી હોય છે ને, એ જોઈને કોઈ આશ્ચર્ય પામી જાય. ભગવાનના પંચકલાણકમાં એવો વૈભવ ને એવું હોય કે જેનો જન્મ થતા, જન્મ પહેલા પણ જેને કહે છે 15 મહિના સુધી રત્નોની વર્ષા, એ જોઈને લોકો આશ્ચર્ય પામીને સમ્યક દર્શન પામી જાય. એમાં એની સામે આ ચમત્કાર તો શું છે? કાંઈ એની નથી. કારણ કે ભગવાનના એવા પૂન હોય છે, અને આવું કદાચ જગતમાં કોઈ બનતું હોય છે તો એવા કોઈ અંતર જાતિના દેવો હોય, કોઈ કુતુહલતા ખાતર થોડો વખત કરે, બે ચાર દી થાય, પાછું વહી જશે, પછી તરસ નહીં લાગે. એટલે આ એક કલ્પનાથી આપણે બધા એની પાછળ, અને આટલું બધું જિજ્ઞાસા થાય શું થશે, એવી કોઈ દી જિજ્ઞાસા થાય આત્મામાં શું થતું હશે. આ એક જણા વાત થઈ, આત્માને શું, એ જ કહું છું, બારમાં આટલું બધું થયું તો એક કેટલી આમ જિજ્ઞાસા થઈ ગઈ કે હવે જોવું પડશે કાલ શું છે ને બે ચાર દિવસ શું થશે. પણ એટલી જિજ્ઞાસા ક્યારે થઈ કે મારા આત્મામાં શું છે, આ શાસ્ત્રમાં શું છે, એવી તો જિજ્ઞાસા. આચાર્ય દેવ તો કહે છે ને, શું કરે છે સમયસારમાં, શરીરનો બે ઘડી પાડોશી થઈને એકવાર કુતુહલતા તો કર. કે જેની જેની વાત કરતા આચાર્ય દેવો થાકતા નથી એવો આત્મા કેવો છે, કેવા આશ્ચર્યથી ભરપૂર છે. હવે આ તો કોઈ નથી, મુનિરાજને એવી વૃદ્ધિ પ્રગટ થતી હોય છે કે જેને સ્પાઈડર હોય ને, કરોળિયો કે ને, એનો તંતુ કેટલો પાતળો હોય, એના ઉપર ચાલે છતાં તંતુ તૂટે નહીં. મોટો પહાડ ના પહાડ હોય ને આરપાર મુનિરાજ ચાલ્યા જાય એટલી મોટી વિક્રિયા કરે. વિષ્ણુકુમાર મુનિ ની વિક્રિયા જોઈતી તો એવી વિક્રિયા મુનિરાજ ને રુદ્ધિના પ્રતાપે એવા પુનમાં સેજે થતી હોય છે એ તો એની સામે આ તો કાંઈ છે. છતાં મુનિરાજ ને એનું પડી હોતી નથી. મને રુદ્ધિ થઈ છે કે નથી થઈ એના ઉપર પણ એમને મુનિરાજ ને ક્યાંય લક્ષ હોતું નથી. એવી જ્ઞાન ની બુદ્ધિ હોય કે જેમ એક દાણામાંથી ખેડૂત કેટલા દાણા પકવે છે એમ મુનિરાજ ને એક શબ્દ કહો એમાંથી શાસ્ત્રના શાસ્ત્રો તમને બોલી દે લખી દે. જ્યાં મુનિરાજ બિરાજમાન હોય એટલી જગ્યામાં અથવા જે ઘરે મુનિરાજ આહાર લેવા જાય તે ઘરે ચક્રવર્તીની સેના જમે તો પણ એનું ખૂટે નહીં. બનાવ્યું કેટલું હોય પોતાના ઘર પૂરતું, અને એ મુનિરાજ જેને ઘેર આહાર લેવા ગયા તેના ઘરે આખી ચક્રવર્તીની સેના આવીને જમી જાય તોય પણ ખૂટે નહીં. હવે એટલું બધું એ કઈ વિચારણા નથી, પછી ખબર જ ન હોય ને કહી દીધો કે એવી રુદ્ધિ તો સેજે વગર પ્રયોજને એ તરફ મુનિરાજ નું લક્ષ પણ હોતું નથી. સેજે એવા પુન બંધાઈ જતા હોય છે એમાં કોઈ આશ્ચર્ય કે નવાય પામવા જેવું નથી. અહીંયા તો આપણે એવા પરમાત્મા જોવે, ચમત્કાર વાળા પરમાત્મા જોવે કે વિતરાગી જોવે. ચમત્કારમાં જવું છે આપણે કે મારે વિતરાગ થવું છે. વિતરાગતામાં આનંદ છે, ચમત્કારમાં આકુરતા છે. આ શું છે? એક બે ચાર દી રહેશે પછી ક્યાંય બધા ભૂલી જશે, કાંઈ નથી નહીં. વિતરાગતામાં જે અને પરમાત્માની વિતરાગ દશા તે જ સાચા સુખનો ઉપાય છે. ધર્મ કોઈ ચમત્કારમાં રહેતો નથી, ધર્મ સત્યમાં રહે છે. આપણે તો શું જોવા જઈએ છે? બધું ચમત્કાર જોઈએ, બાય વૈભવ જોઈએ, આ જોઈએ. ધર્મ ત્યાં રહેતો હશે કે સત્યપણામાં ધર્મ છે, મારે સત્ય પ્રાપ્ત કરવું છે. તો અહીંયા આપણે છઠ્ઠી ગાથા લઈએ. ના, એ તો દેવ હોય ને, એ કોઈ વિતરાગ ના હોય. એની જે દેવ દેવીઓ હોય છે એ પણ એક હલ એવા પ્રકારના દેવ હોય છે, હલકા દેવે હોય, એ કઈ બહુ એવા ન હોય પરમાત્માના. અને એવું કઈ બધાને દેહ હોય એવું કઈ જરૂરી નથી. અને ભગવાનને તો સો ઇન્દ્ર પૂછતા હોય અમસ્તા, એમાં કઈ દેવ દેવી થી કઈ ભગવાનની અધિકતા નથી. ઘણા માને કે આ ભગવાન આ ચક્રેશ્વરી દેવ છે ને આને દેવી છે ને, એ કોઈ ભગવાને કોઈ એને એપોઇન્ટ ન કર્યા હોય કે તમે બરોબર મારું ધ્યાન રાખજો, હું ધ્યાન કરું છું, મુનિ દશામાં મને સહાય કરજો. એ તો એની ભક્તિવશ કોઈની પાસે કોઈ આવે. બાકી ભગવાનને જગતમાં માન માગવા જશું નહીં મળે, અને અંતરમાં સ્વરૂપમાં જાશું તો આખું જગત માન આપ્યા વગર રહેશે નહીં. માન ક્યાં લેવા જતો? એટલે વિતરાગી પરમાત્માની સાથે એના સો ઇન્દ્રોના પૂજનિક સેજે હોય છે, એને કાંઈ કરવા જવું પડતું નથી. છઠ્ઠી ગાથા. જ્ઞાન શરીર ત્રિવિધ કર્મ મલ વર્જિત સિદ્ધ મહંતા તે હે નિકલ અમલ પરમાત્મ ભોગે શર્મ અનંતા બહિરાતમ તા હે જાનિત જિ અંતરયાતમ હોજે પરમાત્મ કો ધ્યાય નિરંતર જો નિત આનંદ પૂજે. તેનો અન્વયાર્થ, ભગવાન કેવા છે? ભગવાનને શરીર હોય કે ન હોય? સિદ્ધ પરમાત્માને ન હોય. પરમાત્માને જ્ઞાન માત્ર જેનું શરીર છે. શરીર એટલે શું? એ મયપણું. શરીર એટલે તે મયપણું. શરીર એટલે આપણે કાય પણ, કાય એટલે સમૂહ, જેની અંદર જ્ઞાનનો સમૂહ છે એવા સિદ્ધ પરમાત્મા કેવા છે? જ્ઞાન શરીરી છે. જ્ઞાન માત્ર જેનું શરીર છે, જ્ઞાનમય જેને પરિણતિમાં પૂર્ણપણે સર્વજ્ઞપણું જેને પ્રગટ થઈ ગયું છે એવા એક. પછી ત્રિવિધ. ત્રિવિધ એટલે જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ, રાગાદિ ભાવ કર્મ અને ઔદારિક શરીર વગેરે નો કર્મ. એ ત્રણ પ્રકારના કર્મરૂપી મેલથી રહિત કર્મ ત્રણ પ્રકારના, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અંતરાય, આયુ, વેદની, નામ અને ગોત્ર, એવા આઠ કર્મ છે તેને દ્રવ્ય કર્મ કહેવાય. પૂતગલ પૂતગલ છે, પૂતગલના કેટલા ભેદ છે, પૂતગલના કેટલા ભેદ છે આપણે શીખી ગયા છે, બે, પરમાણુ અને સ્કંદ. સ્કંદના કેટલા ભેદ છે, પરમાણુના પરમાણુના કેટલા ભેદ છે, પરમાણુના એક, એટલે ભેદ જ નથી. સ્કંદ ના કેટલા ભેદ છે, સ્કંદ ના કેટલા ભેદ છે, છ ભેદ સૂક્ષ્મ સ્કંદે ને, પણ 22 વર્ગણા એની હોય છે, એમાંથી 6 મુખ્ય છે, આહાર વર્ણના, તેજસ વર્ણના, કાર્મણ ભાષા, જે એમાં કાર્મણ વર્ણના છે તેમાંથી શું બને છે, 8 કર્મ બને છે. તો જે પૂતગલ રૂપ 8 કર્મ છે તેને અહીંયા જ્ઞાન વર્ણાદિ દ્રવ્ય કર્મ કહે છે. પૂતગલ, પૂતગલનો એક ભાગ કે સ્કંદ, સ્કંદનો એક ભાગ તે કાર્મણ વર્ણના, અને કાર્મણ વર્ણનામાંથી આ જ્ઞાન વર્ણાદિ 8 કર્મ બને છે, તો તેને દ્રવ્ય કર્મ કહેવામાં આવે છે. અને દ્રવ્ય કર્મના ઉદયમાં જોડાવાથી જીવમાં જે રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ એ આદિ વિભાવ ભાવ થાય છે, વિકાર ભાવ થાય છે, તેનું નામ ભાવ કર્મ કહેવામાં આવે છે. જીવના અશુદ્ધ ભાવ તેનું નામ ભાવ કર્મ કહેવામાં આવે છે. અને ભાવ કર્મ જેના નિમિત્તે થાય છે અને જે બંધાય છે તેવા પૂતગલ કર્મને દ્રવ્ય કર્મ કહેવામાં આવે છે. અને પછી સંયોગ રૂપે જે શરીર મન વાણી આદિ છે તેને નો કર્મ કહેવામાં આવે છે. જીવ રાગ દ્વેષ મોહ કરે તે ભાવ કર્મ છે, તેના નિમિત્તે નવા કર્મો આવે તેનું નામ દ્રવ્ય કર્મ છે, અને દ્રવ્ય કર્મના ઉદયથી સંયોગ મળે છે તેને નો કર્મ કહેવામાં આવે છે. ઔદારિક શરીર, આ બહારનું શરીર છે તે ઔદારિક શરીર છે, ઔદારિક શરીર વગેરે નો કર્મ, એ ત્રણ પ્રકારના કર્મરૂપી મેલથી, દ્રવ્ય કર્મ ભાવ કર્મ ને નો કર્મ, એ ત્રણ શું છે, અશુદ્ધતા છે. મેલ મેલ એટલે અશુદ્ધતા છે, જ્યાં સુધી એ કર્મો છે ત્યાં સુધી હજી અશુદ્ધતા છે. અરિયંત પરમાત્માને પણ એ રીતે અલ્પ અશુદ્ધતા કહેવામાં આવે છે. તો મેલથી રહિત કોણ છે, સિદ્ધ પરમાત્મા. સિદ્ધ પરમાત્મા પહેલા કેવા છે, જ્ઞાન માત્ર શરીર એક વાત કરી, પછી બીજી દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ તેનાથી રહિત છે, અને મલથી રહિત હોવાથી કેવા છે, નિર્મળ છે. હવે એમને કોઈ પણ પ્રકારનો કલંક દોષ મલિનતા રહ્યું નથી. આ શરીરને ધારણ કરવું એ શું છે, મલિનતા છે. નો કર્મમાં આવે ને ઔદારિક શરીર, એ શેમાં આવે, નો કર્મ. કેવું આપણે અજ્ઞાનતા કરીએ છીએ, જે મલિન છે એને આપણે શું છે, પવિત્ર કરવા સવારના ઉઠીને મહેનત કરીએ છીએ, જે પોતે સ્વભાવથી જ કેવું છે, મલિનતા છે, મલિનતાથી ભરેલું છે કે નહીં. ગમે કાણા જુઓ એમાંથી શું નીકળે છે, બધું મેલ જ નીકળે છે, મલિનતા જ નીકળે છે ને. નવ દ્વાર કહેવાય, સાંભળે છે ને, નવ દ્વાર ગણી જવો, નવ થાય છે કે નથી થતા, નવ દ્વાર માંથી શું નીકળે છે, મલિનતા. સ્વભાવથી મલિન એવા શરીરને આપણે શું કરીએ છીએ, પવિત્ર કરવા માંગીએ છીએ. જે અત્યારના જ અપવિત્ર અશુદ્ધ છે, મળદું છે, મળદાને શણગારીએ છીએ. કેટલા શણગારીએ છીએ સવારથી ઉઠીને એની શોભા કરવા માટે, અને ખરેખર તો જીવ એને શણગાર, ઘરેણા પહેરવાના, આ પહેરવાના, હાથમાં પહેરે, કેટલું બધું પહેરવાનું. મળદાને કોઈ શણગારે એને શું કે, મૂર્ખો કે નહીં. તો આ શું છે, અત્યારના મળદું છે અને એને પણ શણગારીએ છીએ. અહીંયા કહે છે પરમાત્મા એનાથી રહિત કેવા છે, નિર્મળ થઈ ગયા છે. જ્ઞાની દશામાં પણ શરીર હતું છતાં શરીરથી મમતા નહોતી. આપણે સ્તુતિમાં બોલીએ છીએ ને, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. દેહાતીત એટલે દેહ અતીત, અતીત એટલે ખબર છે, અતીત, અતીત એટલે ભૂતકાળ. ભૂતકાળ જેમ ભૂતકાળ ચાલ્યો ગયો છે એમ જેને દેહમાં મમતા ચાલી ગઈ છે, અતીત, અતીત કે ભૂતકાળ કે. તો ચોથે ગુણસ્થાને કે અંતરાત્માને શરીર છે, શરીર હોવા છતાં કેવી દશા છે એમની, દેહાતીત દશા છે. દેહથી રહિતપણાની, દેહથી મમતા રહિતપણાની દશા છે. અને સિદ્ધ ભગવાનને તો દેહ જ રહ્યો નથી, તો તે નિર્મળ છે. અને મહાન સિદ્ધ પરમેષ્ટી નિકલ પરમાત્મા છે. પંચ પરમેષ્ટીમાં પણ સૌથી શ્રેષ્ઠ કોણ છે? સિદ્ધ પરમાત્મા. તે મહાન સિદ્ધ પરમેષ્ટી તે નિકલ શરીર રહિત પરમાત્મા છે. એ પરમાત્મા શું કરતા હશે? કંટાળી જાય ને, પછી દૂધ પીવાનું મન થતું હશે, શું થાય? હજી ઘણાને તો આશ્ચર્ય લાગે, આટલું આટલું બધું જોવાનું આમ થાય કે કેવું થતું હશે, શું. પાછા તો ઘણા કેટલા ન્યૂઝ લાવે, ક્યાંથી ક્યાં આટલા બધા થઈ ગયા, અહીંયા થઈ ગયું. એમ નહી, આટલી આકાંક્ષા કદાચ મને એમ લાગે સ્વાધ્યાયમાં કે એમાં નહીં થઈ ગઈ કોઈ દી, કે આ શાસ્ત્રમાં શું લખ્યું, ચાલ એકવાર તો હું જો. જિજ્ઞાસાની વાત છે, ભલે ન્યૂઝ જોયા કે એમ નહીં, પણ જિજ્ઞાસા એની પાછળની કેટલી દોડે છે, એની કેટલી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા ઈચ્છા થાય કે નહીં. અરે આત્મામાં શું ભર્યું છે, જીનવાણી શું કે છે, એટલી તો એની એકવાર ઉત્કંઠા તો થાય, જિજ્ઞાસા તો થાય કે એમાં શું લખ્યું છે, શું ભર્યું છે. આ જરૂર એના જ્ઞાન નેત્રથી જરૂર દેખાયા વગર રહેશે નહીં. જ્ઞાન નેત્રથી જોશે તો જરૂર દેખાયા વગર. આત્મામાં તો ભર્યું છે એવું જરૂર જોતા. આત્મા એક એવો પદાર્થ છે કે જેને એકવાર જોતા વારંવાર નહીં પણ નિરંતર જોવાનું મન થશે. અને જગત એક એવો પદાર્થ છે કે જેનું ખરેખર સ્વરૂપ જો જાણશે તો એમાં જોવા નહીં રોકાય. પૂતગલ છે, પૂતગલમાં શું વિવિધતા થઈ શકે? ઘણા કે એમાં શું છે, ફોટામાંથી શું છે નીકળે, અમીજણા નીકળે, લોહી નીકળે, ને આ નીકળે, પણ એમાં શું પૂતગલમાં પૂતગલ ન નીકળે, શું ચેતન નીકળે એમાંથી? એવી જળ વસ્તુ જળનું પરિણમન કેમ થવું એનાથી સહજપણે થયા કરે છે. એમાં કોઈ નવાય આશ્ચર્ય પામવા જેવું? આશ્ચર્ય તો એ છે કે પોતે ચૈતન્ય આત્મા હોવા છતાં એને ચમત્કાર પૂતગલમાં દેખાય. ચૈતન્ય ચમત્કાર એને દેખાતો નથી કે મારા અસંખ્ય પ્રદેશમાં રહેવા છતાં ત્રણકાળ ત્રણ લોકનું એક સમયમાં જ્ઞાન થાય, એ કોઈ ચૈતન્ય ચમત્કાર ઓછો છે? એને પૂતગલમાં ચમત્કાર પણ કોઈ નવીનતા મહિમા આશ્ચર્ય બધું લાગે છે. મિરાકલ, શું કે મિરાકલ દેખાય. પણ તને એમ ન થતું કે અસંખ્ય પ્રદેશમાં રહીને ત્રણકાળ ત્રણ લોકનું એક સમયમાં જ્ઞાન કેવી રીતે થતું હશે? એ ચૈતન્ય ચમત્કાર જેવો જગતમાં બીજો કોઈ ચમત્કાર છે જ નહીં. પણ જીવને જાણી જોઈને જાણે ચેતન હોવા છતાં જળ થઈ રહ્યો છે. જળની મહિમા આવે છે. અહીંયા કહે છે કે સિદ્ધ પરમાત્મા શું કરે છે, કે તે અપરિમિત સુખને ભોગવે છે. અપરિમિત સમય અપેક્ષાએ પણ અપરિમિત, અને ભાવ અપેક્ષાએ પણ અપરિમિત. અનંતકાળ, અપરિમિત કહેતા અનંતકાળ. અને કેટલું સુખ કે અનંત, વોલ્યુમમાં પણ અપરિમિત અનંત, અને કાળ અપેક્ષાએ પણ અનંતકાળ સુધી. એકનું એક સુખ ભોગવતા કંટાળો નહીં આવતો હોય? એકનું એક શું બધું ભોગવું? તને શું કામ આ કંટાળો આવે છે? કારણ કે તને ત્યાં રાગ છૂટે છે એટલે કંટાળો આવે છે. ત્યાં સુખ નથી. સાચું સુખ જો તને ભોગવવા મળશે, તને સુખ કોને કહેવાય વાત જ તને ખ્યાલ નથી. એટલે આ પ્રશ્ન થાય કે ન્યા કંટાળી નહીં જાય? અરે ત્યાં અતિન્દ્રિય આત્માનું સુખ એવું છે કે જે સુખ ભોગવતા આનંદકાળ જાય તો પણ એને કઈ થશે નહીં. અરે જે સુખની ઝંખનામાં આનંદકાળ ગાળો, એને ભોગવવામાં આનંદકાળ તો સેજે જશે જ. અહીંયા પણ એક કોઈ ગમતી વસ્તુ મળી જાય છે તો કેટલા કલાક નીકળે છે ખબર પડે? ઓફિસમાં 8 કલાક કામ થઈ જાય, પણ આમ શું થાય, એક પછી એક ઓર્ડર આવતા હોય તો ખાવાનું ભૂલી જાય, ને ઘરથી કોઈ કામ સોંપ્યું હોય ને એ ભૂલી જવાય. શા માટે? રસ છે, રુચિ છે, થાક નથી લાગતો. જ્યાં રસ છે ત્યાં એને બીજું કાંઈ યાદ જ નથી આવતું. તો બહારમાં પણ જો એવું જોઈએ છીએ તો અહીંયા અંતર આત્મામાં જે સુખ છે, જ્યાં સાચું મળે, એને આખું જગત ભૂલાયા વગર રહે નહીં. તો અપરિમિત સુખને તે સિદ્ધ પરમાત્મા ભોગવે છે. આ ત્રણમાં, આ ત્રણમાં એટલે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એ ત્રણમાંથી બહિરાત્માને છોડવા યોગ્ય જાણીને જો આ ત્રણનું સ્વરૂપ સુકામ આપણને દેખાડ્યું, કે એમાંથી તારે શું પ્રગટ કરવા યોગ્ય છે, શું છોડવા યોગ્ય. સાત તત્વ શું કામ દેખાડ્યા, છ દ્રવ્ય આપણને શીખડાવ્યા, પછી સાત તત્વ દેખાડવાની શું જરૂર પડી હતી. જગતની અંદર છ દ્રવ્યો છે ને, ધ વિશ્વ ઇઝ ઇક્વલ ટુ છ દ્રવ્ય, પછી સાત તત્વ દેખાડવાની શું જરૂર પડી. કારણ કે તને છ દ્રવ્યો દેખાડ્યા પછી તારું પ્રયોજન કોનું છે, જીવનું પ્રયોજન જાણવાનું છે. તો જીવનું જાણવાનું હોવાથી જીવને જ્યાં ખુલ્લો કર્યો તેમાંથી શું નીકળ્યું, કે એની પર્યાયો નીકળી. તો જેનું કામ નતું એવા પાંચ જીવ દ્રવ્યોને શેમાં નાખી દીધા, એક અજીવ તત્વમાં. જેનું વધારે જાણવાનું પ્રયોજન નથી એવા છ દ્રવ્યોમાંથી પાંચ અજીવ દ્રવ્યોને શેમાં નાખી દીધા, એક અજીવ તત્વમાં. અને જે જીવનું પ્રયોજન છે એ જીવને ખુલ્લો કર્યો, જેને શું કે એલોબ્રેટ, એલોબ્રેટ કર્યો. તો શું એમાંથી કે જીવ તત્વ નીકળ્યું અને એની પાંચ જાતની પર્યાય નીકળી. તો પાંચ જાતની પર્યાયમાં બે અશુદ્ધ પર્યાય છે, ત્રણ શુદ્ધ પર્યાય છે, એમાં બે અપૂર્ણ શુદ્ધ પર્યાય છે, એક મોક્ષ. તો એમાંથી આપણને હે ઉપાદેય ખ્યાલ આવે માટે આ ખુલ્લું કરવામાં આવ્યું છે. એમ આ જીવના પર્યાય અપેક્ષા ત્રણ ભેદ શું કામ પાડ્યા, બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. કારણ કે એમાં તારે શું છોડવા યોગ્ય છે, શું પ્રગટ કરવા યોગ્ય છે, આપણને આમાં સમજાવે. તો સાત તત્વો છે એમાં આ ત્રણ કેવી રીતે ઉતરી શકે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આથી સાત તત્વ ક્યાં આવે, કયું તત્વ આવે, બહિરાત્મા તે આશ્રવ અને બંધમાં આવે, અંતરાત્મા શેમાં આવે, સંવર અને નિજરામાં આવે, અને પરમાત્મા તે મોક્ષ તત્વમાં. તો આપણને ભેદજ્ઞાન કરાવે છે અહીંયા, શું ગ્રહણ ત્યાગ કરવું. જગતમાં કે ને અમને ક્યાંક શું છોડવું ને શું ગ્રહણ કરવું, તો કે આ આપણને શીખડાવવા માટે સાત તત્વથી વાત કરી. અહીંયા ત્રણ આત્માની વાત કે બહિરાત્માને છોડવા યોગ્ય જાણીને તેને તજીને છોડવા યોગ્ય જાણવું પડશે પહેલા, કે બહિરાત્મા પણ તે અજ્ઞાન દશા છે, દુઃખ દશા છે, સંસાર દશા છે, એમ જાણીને છોડવું. જાણ્યા વગર તે છોડી પણ ન શકે અને જાણ્યા વગર ગ્રહણ પણ ન કરી શકે. છોડવું કે ગ્રહણ કરવું એ પહેલા શું આવશે, જાણવું આવશે. જાણ્યા વગર શું ગ્રહણ કરવું, શું છોડવું આવશે. જ્યાં સુધી જ્ઞાન નહીં થાય, સાચી સમજણ નહીં થાય, બજારમાં જઈએ છીએ શાક લેવા જઈએ છીએ, પછી શું શું શાક લાવું છે ખબર ન હોય તો શું શાક લાવશું, શું પૈસા આપશો. તો બે વસ્તુ એને જાણવી પડશે ને, શું શાક લેવું છે અને એની કિંમત શું મારે આપી. ગ્રહણ ત્યાગ હંમેશા શું થાય છે, બ્રેક મારીએ ત્યારે શું કરીએ છીએ, એ તો અનુભવ છે ને, એક્સિલેટર દબાવીને બ્રેક મારીએ, કે એકનો ગ્રહણ ને એકનો ત્યાગ. તો જાણવું પડશે એમ સાચી સમજણ પૂર્વક બહિરાત્મ દશાને પહેલા દુઃખદાયક જાણી, પછી તેને તજીને, પછી શું કરવું, અંતર આત્મા થવું જોવે. અજ્ઞાન દશા, મિથ્યાત્વ દશા ટાળીને શું કરવું છે, અંતર આત્મા સમ્યક દર્શન. સૌથી પહેલા જગન્ય અંતરાત્મા કોણ છે, સમ્યક દર્શન, ચોથું ગુણસ્થાન પ્રગટ કરવું જોઈએ. પછી પુરુષાર્થ વધારીને આગળ મધ્યમ અંતરાત્માને ઉત્તમ અંતરાત્મા થવું જોઈએ, અંતરાત્મા થવું જોઈએ. અને સદા પરમાત્મા પદનું ધ્યાન કરવું જોઈએ. અંતરાત્મા થઈને શું કરવું છે, પરમાત્મા પદ પ્રાપ્ત કરવાનું એને ધ્યાન નિરંતર એને રહેવું જોઈએ. પરમ અંતરાત્મા થઈને પણ અંતરાત્માપણામાં રોકાવું, બહિરાત્માપણામાં તો નથી રોકાવું, કારણ કે એ તો દુઃખદાયક સંસાર દશા છે. તો બહિરાત્માપણું છોડીને અંતરાત્મા થવું, પછી અંતરાત્મા પણ રોકાવું નથી, અંતરાત્મામાં શું કરવું જોઈએ, સદા પરમાત્મા પદનું ધ્યાન કરવું જોઈએ અને પરમાત્મા દશા પ્રાપ્ત કરવી જોઈએ. જે વડે નિત્ય અર્થાત અનંત આનંદ પ્રાપ્ત કરાય છે, અને પરમાત્મા દશા પ્રગટ થતા સાદી અનંત અનંત સમાધિ સુખમાં, પછી સેના સહિત, અનંત દર્શન જ્ઞાન સહિત. જો જ્યાં જ્યાં સુખ ત્યાં ત્યાં સાચું જ્ઞાન, જ્યાં જ્યાં સાચું જ્ઞાન ત્યાં ત્યાં સાચું સુખ, બે એક સાથે હોય છે. તો પરમાત્મા પદ પ્રાપ્ત થતા નિત્ય એટલે સદાય અનંત કાળને માટે તેને આનંદ પ્રાપ્ત થાય છે તેનો ભાવાર્થ. ઔદારિક આદિ શરીર રહિત શુદ્ધ જ્ઞાનમય પરમાત્મા સિદ્ધની વાત કરે છે કે નિકલ એવા સિદ્ધ પરમાત્મા કેવા છે કે ઔદારિક આદિ શરીર રહિત. ઔદારિક આદિ કેટલા શરીર છે? ઔદારિક આદિ કેટલા શરીર છે? પાંચ છે ને શરીર ટોટલ, ઔદારિક વૈકરિક આરક તેજસ અને કારમણ. એ પાંચ શરીર માંથી કેટલા શરીર છે સિદ્ધ પરમાત્મા ને અને આપણને કેટલા છે? પાંચે પાંચ કોને હોય એક સાથે? પાંચે પાંચ કોઈ ન હોય. આરક રુધિરધારી મુનિરાજ ને કેટલા હોય છે? ચાર. પાંચે પાંચ કોઈને હોય શકે નહી. તો અરિયંત પરમાત્મા ને હજી ત્રણ શરીર છે, પણ સિદ્ધ પરમાત્મા ને હવે એકય શરીર નથી. આપણને આ બાર નું શરીર છે કયું કહેવાય? ઔદારિક. પછી શરીરમાં જે આ તેજ દેખાય છે બધું તેજસ, અને આઠ કર્મો છે તેને કારમણ શરીર. તો આ સિદ્ધ પરમાત્મા શરીર રહિત શુદ્ધ જ્ઞાનમય, જેને જ્ઞાન શરીર કે આ જળ શરીર નથી પણ કેવું છે? જ્ઞાન શરીર, શુદ્ધ જ્ઞાનમય છે. પછી બીજો પોઈન્ટ, દ્રવ્ય ભાવ નો કર્મથી સિદ્ધ પરમાત્મા રહિત છે. દ્રવ્ય કર્મ પણ આઠ કર્મ છૂટી ગયા છે, રાગાદી ભાવ કર્મ પણ છૂટી ગયા છે, અને નો કર્મ પણ છૂટી ગયા છે. દ્રવ્ય કર્મ ક્યારે છૂટ્યા હતા સિદ્ધ પરમાત્મા ને? દ્રવ્ય કર્મ ક્યારે છૂટ્યા હતા સિદ્ધ પરમાત્મા? ચૌદ પેલા તો તેરમે ગુણસ્થાને ચાર કર્મ ગયા હતા, અને ચૌદમા ગુણસ્થાન ના છેલ્લા સમય ચાર અઘાતી કર્મ. પછી ભાવ કર્મ ક્યારે ગયો હતો? બારમા ગુણસ્થાને રાગ ની અપેક્ષાએ ભાવ કર્મ કયો. બાકી અયોગ પણ ની પણ ગણીએ તો ચૌદમા ના છેલ્લે. મુખ્યત્વે રાગ દ્વેષ ની લઈએ તો બારમે ગુણસ્થાને. અને નો કર્મ ક્યારે છીટું? ચૌદમાં જ નિર્વાણ થતા ત્યારે છૂટું. તેનાથી રહિત કેવા છે પરમાત્મા? નિર્દોષ. કોઈ પણ પ્રકારનું હવે બાહ્યમાં કે અંતરંગ કોઈ પણ દોષ રહિત નથી. એવું ક્યાંય આવે છે? અપૂર્વ અવસરમાં આવે છે ને. પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો. હવે સિદ્ધ પરમાત્માની જ્યાં દશ મન વચન કાયા ને કર્મ ની વર્ગણા છૂટે જહા સકલ પૂદગલ સંબંધ જો, એવું અયોગી ગુણ સ્થાન ત્યાં વર્તતું મહાભાગ્ય સુખદાયક પૂર્ણ સંબંધ જો. એક પરમાણુ માત્ર ની મળે ને સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ. હવે સંયોગ રૂપે પણ એક પરમાણુ નથી રહેતો. જ્યાં સિદ્ધ દશા થાય છે ત્યારે શું છે? એક સંયોગ રૂપે, પેલા તો સંયોગ રૂપે શરીર આદિ હતા ચાર અઘાતી, પણ હવે તો એક પરમાણુ માત્ર ની પણ મળે ન સ્પર્શતા એવું પૂર્ણ કલંક, જેને અહીંયા નિર્દોષ કીધું છે. હવે સિદ્ધ પરમાત્મા ને અરિયન પરમાત્મા ને હજી કહેવાય ચાર અઘાતી કર્મ છે, હજી શરીર છે, હજી અસિદ્ધત્વપણું છે, હજી યોગ છે, પણ સિદ્ધ પરમાત્મા ને તો હવે એ પણ રહેતું નથી, નિર્દોષ છે. અને પૂજ્ય સર્વશ્રેષ્ઠ પૂજ્ય એવા સિદ્ધ પરમેષ્ટી નિકલ પરમાત્મા કહેવામાં આવે છે. તે અક્ષય, અક્ષય અક્ષય એટલે અક્ષય કોણ છે? અક્ષય કોણ છે? કોણ છે અક્ષય? અક્ષય કોણ છે જગતમાં? અક્ષય કોણ છે? બધી જ વસ્તુ અક્ષય છે. વળી સિદ્ધ ભગવાન અક્ષય છે, મારો આત્મા અક્ષય ને, જગતમાં બધી જ વસ્તુ અક્ષય. આ સિદ્ધ પરમાત્મા અક્ષય શા માટે છે કે હવે પર્યાય અપેક્ષા એ, પણ એ પર્યાય કોઈ દી નાશ થવાની અ એટલે નહીં, ક્ષય એટલે નાશ. દ્રવ્ય અપેક્ષા એ તો આખું જગત કેવું છે? અક્ષય છે. પણ પર્યાય અપેક્ષા એ સિદ્ધ દશા એકવાર પ્રગટ થઈ તે થઈ હવે ક્યારેય નાશ પામતી નથી. તો અક્ષય અનંત કાળ સુધી કે અનંત સુખ નો અનુભવ કેરા કરે છે, અનંત કાળ અને અનંત સુખ એનો અનુભવ કેરા કરે છે. આ ત્રણ માં એટલે બહિરાત્મા અંતરાત્મા પરમાત્મામાં બહિરાત્મા પણ મિથ્યાત્વ સહિત હોવાથી હે એટલે છોડવા લાયક છે, તેનો ત્યાગ કરવા યોગ્ય છે. અને તેથી આત્મહિતે છુએ, આ ધર્મ કોના માટે? વિતરાગી પરમાત્માનો ધર્મ કોના માટે? આત્માનું જેને હિત કરવું હોય એને માટે. જગતને સુધારવું જેને છે, સુધારક તો થવું પડે ને, લોકોને સુધાર બધી અવેરનેસ લાવવી પડે ને, એનું ક્યારે કલ્યાણ થશે? કમ્પ્લેન કરે ને બધા, અવેરનેસ લાવે ને, હવે તો કેટલું બધું ચાલે, લિબર્ટીઝ શું છે, રાઇટ્સ બધાને જોવે છે ને, લિબર્ટી. અરે ભાઈ, આ શરીરમાં રહે છે એ જ મોટું તારું કેદ છે, બહારમાં તો ક્યાં ગોતવા જા છો? જૈન દર્શન કેવી કરે છે? મુક્તપણું, સાચી જો લિબર્ટી દેખાડતી હોય મુક્તપણું, તો જૈન દર્શન દેખાડે કે તું તારા રાઈટ નો ઉપયોગ નથી કરતો, તારે તો તારો હક શું છે? મુક્ત રહેવું, જાણવું દેખવી તારો રાઈટ છે.